क्वेंसी फीनिक्स एरिजोना व्याख्यान 5।
આત્મસિદ્ધિ ઉપર વ્યાખ્યાન ચાલે છે, ગાથા 11 અને 12, એની ઉપર થોડું વિવેચન થયું છે. આ બંને ગાથા બહુ અગત્યની છે. ગાથા 11 ની અંદર તો કહ્યું કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ થયા વિના ઉગે ન આત્મવિચાર. કોઈ કોઈને આ ગાથા માટે થોડી શંકા થાય કે અહી જિનેશ્વર કરતા પ્રત્યક્ષ સદગુરુનો જે વિશેષ ઉપકાર કયો છે તે કેમ હોઈ શકે. કારણ કે જિનેશ્વર તો વિતરાગ છે, 4 ઘનઘાતી કર્મનો એમને ક્ષય કર્યો છે, કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે, અને તીર્થંકર નામ કર્મના લીધે તેના ઉદયથી તેમને ધર્મતીર્થની સ્થાપના કરી એવા શ્રી જિનેશ્વર જે પૂર્ણ પુરુષ, તેના કરતા પણ પ્રત્યક્ષ સદગુરુ જે 6મી ગુણ સ્થાનિક સ્થિત છે તેનો ઉપકાર કેમ વધારે હોઈ શકે. ધર્મ પ્રવર્તક અને આદ્ય ગુરુ તો જિનેશ્વર ભગવાન છે અને એનો જ મહિમા ઘણો છે, છતાં આ ગાથાની અંદર પ્રત્યક્ષ સદગુરુ, પ્રત્યક્ષ સદગુરુ હંમેશા 6મી 7મી ગુણસ્થાનકે જ હોય એવી વાત નથી. 13મી ગુણસ્થાનકે સ્થિત પણ પ્રત્યક્ષ સદગુરુ હોઈ શકે, પણ 6મી 7મી ગુણસ્થાનકે સ્થિત એવા સદગુરુનો પણ તીર્થંકર તીર્થસ્થાપક અગર તો કેવડીથી, 13મી ગુણ સ્થાનિક સ્થિત એવા કેવડી ભગવાનથી પણ અહીં વિશેષ ઉપકાર કયો. કોઈ કોઈને તો આ ગાથા પછી એમ પણ લાગ્યું કે શ્રીમદજીને પોતાનો મહિમા વિશેષ કરવો હતો એટલે આ ગાથાની રચના કરી છે. ખરેખર તો આ ગાથા સત્ય છે, વસ્તુ સ્વરૂપ તેમ જ છે. કારણ કે જે પ્રત્યક્ષ સદગુરુ છે અને જેની નિશ્રાની અંદર સાધક પોતાની સાધના કરે છે તે સાધક ઠેક ઠેકાણે ભૂલો કરે, એ ભૂલો માત્ર જે પ્રત્યક્ષ સદગુરુ હોય તે જ તેને બતાવી શકે. પરોક્ષ જિનેશ્વર હોય, અગર તો જિનેશ્વરના કથિત શાસ્ત્રો હોય, પરોક્ષ જિનેશ્વર એટલે જેની વર્તમાનની અંદર હયાતી નથી, માત્ર તેમની દવ્ય ધની અને દૈવ્ય ધનીને આધારે ગણધર આદિ મહાપુરુષોએ જે શાસ્ત્રો રચ્યા છે તે તીર્થંકર પ્રણીત જ માનવામાં આવે છે અને તે તેમ જ છે. તેમ છતાં પરોક્ષ જે વર્તમાનની અંદર આપણી સમક્ષ નથી તેવા તીર્થંકર સાધકની જે નાની મોટી ભૂલો થતી હોય સાધનાની અંદર તેને બતાવી શકે તે તો માત્ર પ્રત્યક્ષ જે પુરુષ હોય, જે જ્ઞાની હોય કે જેની નિષ્ઠાએ સાધના ચાલતી હોય એવા સદગુરુ જ આવી ભૂલો બતાવી શકે. નાની નાની બાબતોની અંદર પણ જો માર્ગદર્શનની સાધકને જરૂર હોય તો માર્ગદર્શન પણ પ્રત્યક્ષ પુરુષ જ બતાવી શકે. એટલા માટે જ્ઞાનેશ્વર કરતા પણ અહીં પ્રત્યક્ષ સદગુરુનો મહિમા કયો છે, કેમ કે આખો મોક્ષ માર્ગ છે તે સદગુરુ આજ્ઞામાં સમાય છે. સદગુરુ આજ્ઞા એનો અર્થ આપણે બે પ્રકારે લેવાનો હોય, એક તો તેમને કહેલા જે સિદ્ધાંતો એ પણ સદગુરુ આજ્ઞામાં સમાય, અને સાક્ષાત તેમને જે કઈ આજ્ઞા કરી હોય શાસ્ત્ર વાંચન આચાર આદિ બાબતની અંદર જે કઈ આજ્ઞા કરી હોય તે પ્રમાણે સાધકે વર્તવાનું હોય, અને જો એની નિષ્ઠાએ સાધક વર્તે અને પોતાનો સ્વચન છોડી દે તો જ એ આ માર્ગની અંદર ગતિ કરી શકે. દરેકે દરેક સાધક એક જ ટેકાણે અટકો હોય એવું ન બને, દરેક ને કઈ ને કઈ જુદા જુદા પ્રકારના ના અટકવાના સ્થાનો હોય, અને તે સ્થાનો પ્રત્યક્ષ સદગુરુ યથાર્થ સમજી જાય છે. એમની સાથેની સેવાથી, એની સાથેની વાતચીતથી, એના જે કંઈ પ્રશ્નો આવે એ ઉપરથી એ સમજી જાય છે. અને સદગુરુ પણ એવા સ્થાને છે કે જેથી કરીને સાધકની ભૂલ, સાધક ક્યાં ભૂલ કરે છે, ક્યાં અટકો છે તે પકડી પાડે અને એને યથાર્થ યોગ તે ભૂલ કાઢવાને માટે યથાર્થ માર્ગ બતાવે. તો આવો માર્ગ, આવી ભૂલો કાઢવાને માટે તો પ્રત્યક્ષ સદગુરુ હોય તે જ કરી શકે. પરોક્ષ સદગુરુ ગમે એટલા મોટા હોય તો પણ તેનો તેમનાથી સાધકની આ ભૂલ ન નીકળી શકે. એટલા માટે શ્રીમદજીએ પ્રત્યક્ષ સદગુરુનો ઉપકાર વિશેષ છે તેમ આ ગાથામાં કહ્યું છે. અને મોક્ષ માર્ગ સદગુરુની આજ્ઞામાં સમાય છે. આ માર્ગ મતિકલ્પનાએ અગર તો પોતાની મતે કલ્પનાએ શાસ્ત્રો વાંચે મળે એમ છે જ નહીં. અતિ દુર્ગમ્ય અગમ અતિ ગંભીર જે અંતરંગ આત્મામાં જે માર્ગ છે તે માર્ગ સ્વચ્છંદે મતિકલ્પનાએ મળી શકે નહીં, માત્ર પ્રત્યક્ષ સદગુરુની નિષ્ઠાએ આજ્ઞાએ જે સાધક ચાલે તેને તે માર્ગ મળે. એટલા માટે આ 11મી ગાથાની અંદર એ વાત ઉપર ભાર મૂક્યો છે અને તે યથાર્થ છે. સામાન્ય વ્યવહારની અંદર પણ આપણે જોઈએ કે જેને કોઈ વ્યવહારિક વિદ્યાની પ્રાપ્તિ કરવી હોય એન્જિનિયરિંગની પ્રાપ્તિ, એન્જિનિયરિંગ વિદ્યાની પ્રાપ્તિ કરી હોય. ઔષધ વિદ્યાની પ્રાપ્તિ કરવી હોય તો માત્ર એન્જિનિયરિંગના પુસ્તકો વાંચીને કોઈ એન્જિનિયર ન થઈ શકે. તેને જે સાક્ષાત એન્જિનિયર હોય તેની સાથે રહીને, તે કહે તે પણ પ્રયોગો કરીને અને તે કહે તે પ્રમાણે તે સંબંધીના જે કઈ પુસ્તકો હોય એ વાંચીને તે એન્જિનિયર થઈ શકે. બહુ સ્પષ્ટ વાત છે. ડોક્ટર થવું હોય તો ડોક્ટરની નિષ્ણાએ અને એમની સૂચના પ્રમાણે પુસ્તકો વાંચે, એ જે કંઈ સમજાવે તે પ્રમાણે યથાર્થ સમજે અને જે કંઈ એ સૂચના કરે એ મુજબ જે વર્તે તે ડોક્ટર થઈ શકે, બીજો ન થઈ શકે. તે જ પ્રમાણે મોક્ષ માર્ગની અંદર પણ જે મોક્ષ માર્ગની અંદર અત્યારે પોતાની સાધના દ્વારા ગતિ કરી રહ્યા છે એવા છઠ્ઠે ગુણ સાતમે ગુણ સ્થાનિક સ્થિત એવા મુનિ, અગર તો પંચમ ગુણ સ્થાનિક સ્થિત એવા જ્ઞાની, એની નિષ્ઠાએ મોક્ષ માર્ગની પ્રાપ્તિ થઈ શકે. કેમ કે પોતે મોક્ષ માર્ગની અંદર ગમન કરી રહ્યા છે એટલે મોક્ષ માર્ગને જાણકાર છે અને તેથી એ જ મોક્ષ માર્ગ બતાવી શકે. આ ગાથાનું એટલા માટે ઘણું મહત્વ છે, તેનો ગમે તેમ કોઈ અર્થ લે કે આમાં તો સામાન્ય છઠ્ઠી સાતમે ગુણસ્થાને કે પાંચમે ગુણસ્થાને કે આદિ અસ્તે તેવા જ્ઞાનીનો તીર્થંકર કરતા પણ વધારે મહિમા, અગર તો કેવડી કરતા પણ વધારે મહિમા કર્યો છે તો એ વાત બરાબર નથી. શ્રીમદજીને કઈ પોતાને પોતાનું માન વધારવું તો એ વાત હતી નહીં, પણ તેમને તો જે સત્ય જેમ છે તેમ પ્રકાશ્યું અને જેમ છે તેમ કહ્યું છે. તો અગિયારમી ગાથાની અંદર બહુ જોરદાર વાત કરી છે કે તું લાખ વાત કરીશ, તું ગમે એવો બુદ્ધિશાળી હોઈશ, તારી જાતને માનતો હોઈશ, પણ તું સ્વચ્છંદે શાસ્ત્ર આદિ વાંચીશ, અગર તો અસદગુરુને સંગે રહીશ તો ત્રણ કાળમાં તને મોક્ષ માર્ગની પ્રાપ્તિ નહીં થાય. માત્ર સદગુરુની નિષ્ઠાએ જ મોક્ષ માર્ગની પ્રાપ્તિ થશે તે તેમને ઘણી દ્રઢતાથી કહ્યું છે. આત્મસિદ્ધિની 9-20 ગાથા સુધી સદગુરુનો મહિમા, સદગુરુની આવશ્યકતા, સદગુરુના લક્ષણો અને સદગુરુ વિના માર્ગ ન મળે એ બાબતો બહુ જ એમને સ્પષ્ટ કરી છે. અને એની અંદર અગિયારમી ગાથાની અંદર પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જેનો ઉપકાર એ વાત કહી, અને પ્રત્યક્ષ સદગુરુનો યોગ મોક્ષ માર્ગ માટે સાધકને જરૂરી છે તે ભારપૂર્વક એમને કહ્યું છે. હવે 12મી ગાથાની અંદર એમને કહ્યું છે કે પ્રત્યક્ષ સદગુરુનો યોગ શા માટે, તો એમને કહ્યું કે સદગુરુના ઉપદેશ વણ સમજાય ને જેને સ્વરૂપ, સમજાવીને ઉપકાર સો શું સમજે જેને સ્વરૂપ. કે આખો જે મોક્ષ માર્ગ છે તે એક રીતે તો જિનેશ્વર એની ઓળખાણમાં સમાઈ જાય છે, सदगुरु ना उपदेश वन समझाय ने जिन स्वरूप जिनेश्वर नु यथार जे स्वरूप समझे छे ते जरूर थी यथार्थ मोक्ष मार्ग समझी जाय छे। माटे जो यथार्थ जिनेश्वर नु स्वरूप समझवू हो तो जेवो ते समझा छे पूर्ण रूपे ने अंश समझा छे અને જરૂર પૂર્ણ થવાના છે એવા સદગુરુના યોગ વિના કદી જિનેશ્વરનું સ્વરૂપ સમજાય જ નહીં। ક્યાંય ને ક્યાંય સાધકની ભૂલ થવાની જ છે। અને જિનેશ્વરને સમજવું એટલે જિનેશ્વરના સ્વરૂપને સમજવું, એનું આત્મ સ્વરૂપ એ કેવું છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય, અનંત સુખ આદિ જે અનંત ગુણ ગંભીર અને પૂર્ણ એવું જે સ્વરૂપ છે તે સ્વરૂપ સમજવું પડશે। એ ઉપરાંત તેમને વાણી દ્વારા જે કંઈ કહ્યું છે, પ્રરૂપણા કરી છે, તે પણ સદગુરુની નિશ્રા વિના સમજી શકાય નહીં। સશાસ્ત્રો સમજવા હશે તો ત્યાં યથાર્થ દ્રષ્ટિ જોઈશે, જેની દ્રષ્ટિ યથાર્થ નથી, જેની દ્રષ્ટિ સમ્યક નથી, તે શાસ્ત્રના યથ સમ્યક કરી શકવાનું નથી। ક્યાં ને ક્યાંય મતિકલ્પનાથી અર્થ કરશે અને શાસ્ત્રના તો શાસ્ત્રોમાં તો અનેક વાતો અનેક રીતે કહેવામાં આવી હોય, ભિન્ન ભિન્ન અપેક્ષાએ ભિન્ન ભિન્ન વાતો કહેવામાં આવી હોય, એકને એક વાત એક અપેક્ષાએ કહી હોય, એને વાત બીજી અપેક્ષાએ બીજી રીતે કહી હોય, એટલે જો એને સદગુરુ નિશ્ર ન હોય તો આજે ભિન્ન ભિન્ન કથનો કરવામાં આવ્યા હોય તે સમજી શકે નહીં। અને જો એ સમજે નહીં તો પોતાની મતિકલ્પનાથી સમજે તો એકાંત કોઈ ને કોઈ સાધનમાં એ એકાંત ફસાઈ જાય। કોઈ પણ એકાદ સાધન હોય એને એકાંતે તેનો આગ્રહ થઈ જાય, કોઈનો તો એમ જ થઈ જાય કે બસ બ્રહ્મચર્ય શ્રેષ્ઠ છે અને બસ એની એકની સાધના કરી હોય તો બધું મળી જાય, કોઈને એમ પણ થઈ જાય કે જો દ્રવ્ય લિંગ લીધું હોય એટલે કે પંચમહાવરતી જો પાળે તો પછી તેને કઈ બીજી જરૂર પડે નહીં અને તેનો મોક્ષ થઈ જાય। આવી અનેક રીતે સાધકની પોતાની મતિકલ્પનાથી જો શાસ્ત્ર સમજવા માંડે તો આવી ભૂલો થવાની છે, કેમ કે શાસ્ત્રમાં કથનો કોઈ ને કોઈ નઈ વિવેક્ષાથી જ કરવામાં આવ્યા હોય છે અને એ નઈ વિવેક્ષા ન સમજે, જ્યાં વ્યવહારથી કહ્યું હોય ત્યાં નિશ્ચય સમજે, જ્યાં નિશ્ચયથી કહ્યું હોય ત્યાં વ્યવહાર સમજે, અને વ્યવહાર નિશ્ચય જેમ છે તેમ પણ ન સમજે તો તેની ભૂલ થવા સંભવ છે। અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂલ જો રહી જાય તો પણ એને માર્ગ ન મળે। એટલા માટે સદગુરુ નિશ્રાએ જિનેશ્વરનું સ્વરૂપ સમજવાનું કહ્યું છે। અને એ જિનેશ્વરનું સ્વરૂપ સમજવું હોય તેને જિનેશ્વરની વાણીનું અવલંબન લેવું જોઈએ, અને જેને જિનેશ્વરનું સ્વરૂપ પોતાના અનુભવથી સમજવું હોય, ભલે અંશ સમજવું હોય, એવા સદગુરુની નિષ્ઠા એ જ એ સ્વરૂપ સમજે તો જ એ પોતે જીન સ્વરૂપ થાય, એ પોતે મોક્ષ પામે. જીન સ્વરૂપ એટલે મુક્ત સ્વરૂપ, કર્મથી કર્મના બંધથી સર્વથા છૂટી જવું, અને જે છૂટા છે એવા કર્મ બંધથી તે જીન છે. અને જેને તેવું સ્વરૂપ પ્રાપ્ત કરવું હોય તેને જીનેશ્વરનું યથાર્થ સ્વરૂપ સદગુરુ દ્વારા સમજવું જોઈએ. કેમ કે ધર્મનું મૂળ જીનેશ્વર છે, જે જીનેશ્વરને સમજે નહીં, જીનેશ્વરની વાણીને સમજે નહીં, જીનેશ્વરના આચરણને સમજે નહીં, તે મોક્ષ માર્ગ પણ સમજે નહીં. માટે આ વસ્તુ જેમ છે તેમ સમજવા સદગુરુ નિષ્ઠાની આવશ્યકતા છે. એમાં 12મી ગાથામાં શ્રીમદ જે બતાવ્યું છે એટલે 11 અને 12મી ગાથા એ ઘણી ગંભીર ગાથા છે, એની ઉપર ઘણો વિચાર કરવાની જરૂર છે. ત્યાં સુધી જીનેશ્વરનું સ્વરૂપ યથાર્થ સમજવું એ સમજવા માટે સદગુરુની નિષ્ઠા લેવી, પ્રવચન સારની ગાથા 80માં પણ કહ્યું એવું એ પ્રકારનું જ કથન કરેલું છે કે જે જીનેશ્વરને દ્રવ્ય ગુણ અને પર્યાયથી જાણે છે તેનો મોહ નિશ્ચયથી જાય છે, એટલે કે તે જરૂર મોક્ષ માર્ગ પામે છે અને જરૂર મોક્ષ પણ પામે છે. એટલે મહાપુરુષોએ ધર્મનું મૂળ એવા જે સર્વજ્ઞ એનું યથાર્થ સમજે, એને યથાર્થ સમજે તો જરૂર મોક્ષ માર્ગ જેમ છે તેમ સમજે. 13મી ગાથાની અંદર કહું કે જ્યાં પ્રત્યક્ષ સદગુરુનો યોગ ન હોય ત્યાં સત્શાસ્ત્રો સાધકને આધારરૂપ છે. આત્માદિ અસ્તિત્વના ચેહ નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. પ્રત્યક્ષ સદગુરુનો યોગ મળવો અતિ દુર્લભ છે. સારા કાળની અંદર એટલે ચતુર્થ કાળની અંદર ચોથારાની અંદર પણ સદગુરુનો યોગ દુર્લભ હતો તો આ પંચમ કાળની અંદર તે અતિ દુર્લભ હોય તેમાં નવાઈ નથી. અને તેથી અહીંયા કહ્યું કે પ્રત્યક્ષ સદગુરુનો યોગ ન હોય ત્યાં માત્ર પાત્ર જીવો જે હોય તેને સશાસ્ત્ર આધારરૂપ છે. એક બીજી રીતે એ પણ બને કે પ્રત્યક્ષ સદગુરુનો યોગ થયો હોય પણ એ યોગ કાયમ ન રહે. કેમ કે જે સદગુરુ છે છઠ્ઠે સાતમે ગુણસ્થાને કે સ્થિત જે મુનિ છે તે મુનિ તો પૂર્વ પ્રયોગ એટલે પૂર્વકર્મના નિમિત્તે ઉદયે તેને વિચારવાનું હોય એક વખત અહીંયા હોય, બીજી વખત બીજે હોય, અને સાધક હોય તેને એ યોગ લાંબો કાળ રહે એવું ન પણ બને. એટલે આવા સમયે પણ જે પાત્ર જીવો હોય તેને શસ્ત્રો આધારરૂપ થાય. પોતાની મતિકલ્પના એ જે શાસ્ત્ર વાંચે તેને શાસ્ત્રો પ્રાય આધારરૂપ થતા નથી. કેમ કે જેની બુદ્ધિ વિપર્યાસ છે, એટલે કે જેની બુદ્ધિ અજ્ઞાન થી ભરેલી છે, એટલે કે મિથ્યાત્વ છે, મિથ્યા દ્રષ્ટિ છે, તો એવો જે મિથ્યા દ્રષ્ટિ જીવ તેની બુદ્ધિ જો તીવ્ર મિથ્યાત્વ હોય તો ઘણી જ વિપર્યાસ, ઘણી ઊંધી બુદ્ધિ હોય. તો જેની બુદ્ધિ વિપર્યાસ વાળી છે તેવો જીવ અગર તો તેવો સાધક પોતાની મતિ કલ્પનાએ જો શાસ્ત્ર વાંચે તો શાસ્ત્ર એને ફાયદાકારક ન પણ થાય, ઘણે ભાગે ન જ થાય. અને જે નિશ્ચયના શાસ્ત્રો છે, નિશ્ચય નહીં પ્રધાન જે શાસ્ત્રો છે, તે શાસ્ત્રો જો આવા જીવો વાંચે તો એકાંત પક્ષ સ્વીકાર કરી અને જે કઈ બીજા સાધનો છે એ બધા સાધનોની ઉપેક્ષા કરે, યથાર્થ જ્ઞાન પામે નહીં, બધા સાધનોની ઉપેક્ષા કરે અને પોતે બહુ સારું જાણે છે, સમજે છે એમ માની અને પોતાને જ્ઞાની મનાવે, એ પ્રમાણે પોતાનું ઘણું અહિત કરે છે. એટલા માટે અહીં એક શબ્દ મૂક્યો છેલ્લો કે શસ્ત્ર તેને આધારરૂપ છે કે જીવ સુપાત્ર છે, જે પાત્ર જીવ છે. પાત્ર જીવ છે એટલે કે જેના કસાયો મન પડ્યા છે, જેના અંતરમાં વૈરાગ છે, અને એ બંનેને હિસાબે જેની બુદ્ધિ વિશુદ્ધ થઈ છે, વિપર્યાસ અતિ મંદ છે, એવો જીવ જો શસ્ત્રશાસ્ત્ર વાંચે અને પૂર્વનું આરાધક પણ હોય તો આ શાસ્ત્ર તેને ખરેખર આધારરૂપ થાય. અગર તો પ્રથમ સદગુરુ નિશ્રાએ જેને આ શાસ્ત્રો વાંચ્યા, સદગુરુ નિશ્રાએ આ શાસ્ત્રનો અર્થ કર્યો, તે સદગુરુની ગેરહાજરીમાં પણ આ શાસ્ત્રો જો વાંચે તો તેને ઉપકાર થાય. ચૌદમી ગાથાની અંદર પાંચ વાત કહી છે કે અથવા સદગુરુએ કહ્યા જે અવગાહન કા તે તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાં છે. શસ્ત્ર કોઈ પોતે સિલેક્ટ કરે, પોતાને ઠીક લાગે એવા શાસ્ત્રો લઈને વાંચે, તેના કરતા સદગુરુએ જે વાંચવાને માટે કયા હોય, સમજવાને માટે કયા હોય, તે શાસ્ત્રો સાધકે હંમેશા વાંચવા જોઈએ. કેમ કે સદગુરુ જાણે છે કે આ જીવ, આ સાધક સાધનાની કઈ કક્ષાએ છે અને એ કક્ષાએ એને કયા શાસ્ત્રો ઉપયોગી છે એ સારી રીતે જાણે છે. આ પ્રાથમિક શિષ્ય અતિ પ્રાથમિક છે, કે કંઈક વિશેષ લાયકાત વાળો છે, એ આદી વાત સદગુરુ જાણે છે અને એની યોગ્યતા મુજબ એને શાસ્ત્ર વાંચવાનું કહે છે. દરેકને એક જ શાસ્ત્ર વાંચવાનું સદગુરુ કહે નહીં. કોઈને વૈરાગ વિશેષ શાસ્ત્રો વાંચવાનું કે જેમાં માત્ર વૈરાગ ઉપશમનો પ્રધાનતાથી વિશેષતાથી નિરૂપણ કર્યું હોય. આગળ વહેલો જો સાધક હોય તો એને નિશ્ચિત પ્રધાન ગ્રંથો વાંચવાને પણ સદગુરુ કહે. એટલા માટે અહીંયા કહ્યું છે કે સદગુરુએ જે કહ્યા છે તે શાસ્ત્રો વાંચો, અથવા સદગુરુએ કહ્યા જે અવગહન કા તે નિત્ય વિચારવા. માત્ર વાંચવા એટલું જ નહીં, પણ જે કંઈ શાસ્ત્રો કયા છે તેનો વિચાર કરવો, ફરી એનું અવગાહન કરવું, ફરી ફરી ઝીણવટપૂર્વક એનો વિચાર કરવો. જે માત્ર શાસ્ત્રો વાંચી જાય તો કોઈ એમને હાથ આવી જાય એમ છે નહીં, કેમ કે શાસ્ત્રના શબ્દોના જે કંઈ ભાવ છે તે ભાવ યથા ત્યારે જ ગ્રહણ આપણે કરી શકીએ કે જ્યારે તેને ઝીણવટથી વિચારીએ, ફરી ફરીને એક એક શબ્દ પણ શું ભાવ છે એમાં તેનો વિચાર કરીએ તો જ યથા સમજણ. માત્ર વાંચવાથી કયા અર્થ ન સરે. એટલે અહીં કહેવું કે તે નિત્ય વિચારવા, નિત્ય વિચારવા એકને એક શાસ્ત્રો કે ભાઈ ફરી ફરીને એ વિચારવા, ફરી ફરીને વિચારવાથી જ તેનું રહસ્ય યથાર્થ સમજી શકાય છે. પાછી બીજી શરત પણ અહીં મૂકી કે મતાંતર ત્યાજ્ય. પોતે માની લીધું હોય કે આ મત અમારો આ મત છે, પ્રમાણે જ બરાબર છે, અમારા મતના શાસ્ત્રો કે છે એ પ્રમાણે જ બરાબર છે, એ આદિ બધી વાતો છોડીને બધા આગ્રહો અપ્રધાન કરીને પોતાના મતના પંથના પંથના શાસ્ત્રોના આદિ બધા આગ્રહો અપ્રધાન કરીને જે કંઈ શાસ્ત્રો સદગુરુએ કયા હોય તે શાસ્ત્રો સાધકે વાંચવા વિચારવા અને તેનું રહસ્ય, કઈ અપેક્ષાએ કઈ વાત કહી છે, કેમ કહી છે, અનેક રીતે એનો વિચાર કરી તેનું રહસ્ય સાધકે શોધવું જોઈએ. જો આ પ્રમાણે ન કરે અને મતિકલ્પને ગમે તેમ વાંચે કરે આદિ કરે તો એના હાથમાં કંઈ એને આવે નહીં. માત્ર થાય કે મેં કઈ થોડા શાસ્ત્રો આદિ વાંચ્યા છે, પણ રહસ્યને માટે સદગુરુ નિશ્રાએ અગર સદગુરુએ કયા છે તેવા શાસ્ત્રો જ્યારે પ્રત્યક્ષ સદગુરુનો યોગ નથી તે વખતે ઉપયોગી સાધકને થાય. તો આ શાસ્ત્ર સંબંધીની વાત 13 અને 14 ગાથામાં શ્રીમદ જે કરી છે અને તે યથાર્થ છે, તેમ જ હોઈ શકે. તો તારે તો ગાથા 9 થી ગાથા 14 સુધી સદગુરુના લક્ષણ, સદગુરુનો મહિમા અને પ્રત્યક્ષ સદગુરુનો ના યોગની અગત્યતા અને જિનેશ્વરનું સ્વરૂપ જાણવું જોઈએ તથા સત્શાસ્ત્રો કેવી રીતે વાંચવા એ આદિ વાત શ્રીમદજીએ કરી છે. આ બધી પાયાની વાતો છે અને ફરી ફરી આનો વિચાર કરવો. એ જ વાત પંદરમી ગાથાની અંદર વિશેષ દ્રઢતાથી કરી છે કે છોડે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પાયમાં એમ અનંત છે ભાંખું જીન નિર્દોષ. પોતાની મતિકલ્પનાએ પોતે જે કંઈ મતમાં હોય, જે કંઈ પંથમાં પોતે હોય, તે પંથમાં જે કંઈ ગુરુ આદિ હોય કે શાસ્ત્ર આદિ હોય તે જ ખરા છે એવી જાતની જે ઠામ ઠામ અત્યારે પકડ છે, તો આત્માર્થીને આ પ્રકારની પકડ કામ નહીં આવે. નાની નાની બાબતોની અંદર મત અને પંથ ઊભા થઈ ગયા છે. બાહ્ય આચરણની કોઈ નાની વાત હોય, એ વાતનો આગ્રહ કરી અને પંથ ઊભો થઈ જાય. અગર તો પોતે પોતાના બાપ દાદા આદિ જે કંઈ પંથમાં હોય પોતે એ પંથને જ પોતે સાચો માને અને તેમાં જ વિચારે અને દ્રઢતાથી અમે કહીએ છીએ તે જ સાચું છે, અમારા બાપ દાદા એ કહ્યું બરાબર જ છે, અમારા બાપ દાદા કંઈ ભૂલ કરે એવું બને નહીં, માટે અમે તો અમારા બાપ દાદા જે કહીશું જે કહ્યું છે તે પ્રમાણે જ અમે તો કરવાના છીએ, કોઈ પણ રીતે અમે અમારો મત છોડવાના નથી. નાના નાની બાબત હોય તેમાં એવો આગ્રહ રાખે, અમુક જ પ્રકારના કપડા, અમુક જ પ્રકારનો વેશ એનો આગ્રહ રાખે, કોઈ મુપત્તિનો આગ્રહ રાખીને જે કાકો મોટો પંથ ચલાવે, આદિ અનેક રીતે મત અને આગ્રહો અત્યારે ચાલે છે. ઓકે કે અમારે 45 આગમ, કોઈ કે અમારે 32, કોઈ કે આ 45 કે 32 માંથી એકી નહીં, ને અમે કહીએ છીએ તે જ સાચા, એમ જે જે કંઈ આગ્રહો અત્યારે ચાલ્યા છે, ચાલી રહ્યા છે, પણ એથી કંઈ કલ્યાણ થાય નહીં. શ્રીમદજી તો એક ઠેકાણે વાત કરી છે કે ઢોંડિયાને તપાક જેમ કહે છે તેમ તો ત્રણ કાળમાં મોક્ષ માર્ગ નથી. બહુ મોટી ગંભીર વાત એમને કરી દીધી છે, કેમ કે જે જે લોકો એ મતનો આગ્રહ કર્યો છે અને પોતાના મતમાં જ મચાર્યા છે, નાની આદિ તિથિ આદિની બાબતની અંદર મચાર્યા હોય, ચોથ પાંચમ, ત્રી ચોથ પાંચમના આદિ અનેક આગ્રહોની અંદર જીવ પડ્યા હોય અને અસદગુરુ જે હોય એ અસદગુરુને મોક્ષ માર્ગની તો ખબર છે નહીં, પોતે મોક્ષ માર્ગ પાયમાં નથી, છતાં પોતે કહે છે તે જ મોક્ષ માર્ગ છે એવો એને આગ્રહ હોય, એટલે એવા અસદગુરુ આવા આગ્રહોને દ્રઢ કરાવે છે. આવો જે દડાગ્રહ જીવને થઈ જાય, આવો જો કદાગ્રહ થઈ જાય, તો પછી એવા કદાગ્રહી જીવને મોક્ષ માર્ગ મળે નહીં. માને કે અમે મોક્ષ માર્ગમાં છીએ આદિ પણ મળે નહીં. માટે જે સાધકે પોતાનું કલ્યાણ કરવું છે એવો નિશ્ચય કરી નાખ્યો છે, કે કોઈ પણ રીતે મારે તો સાચો ધર્મ શું છે, સાચો મોક્ષ માર્ગ શું છે, તે અનેક રીતે વિચારી મારે તો સાચો મોક્ષ માર્ગ જ પામવો છે. એવા જીવોએ આ સમગ્ર આગ્રહો છોડી અને સદગુરુ નિસરાએ જો વર્તે તો જરૂર એ મોક્ષ માર્ગ પામે એમ અહીં કહેવામાં આવ્યું છે. મોક્ષ માર્ગ માટે બે વસ્તુ જરૂરી છે, એક તો પોતાની યોગ્યતા અને બીજું સદગુરુનો યોગ. પંદરમી ગાથાની અંદર સદગુરુના યોગની વાત કરી છે કે એમની નિસરાએ એમની આજ્ઞાએ જે ચાલે જરૂર પામે, પણ જેની યોગ્યતા નથી અને સદગુરુનો યોગ હોય તે એમની આજ્ઞા પ્રમાણે કદાચ ન પણ ચાલે. એટલે અહીં તો એવો સાધક લીધો છે કે જે પાત્ર છે અને એવો પાત્ર જીવને કોઈ પણ રીતે ક્યાંક પણ મત આદિનો જરા પણ આગ્રહ રહ્યો હોય તો એને તરત છોડી દેવાનો, અને એ સમગ્ર આગ્રહ છોડી અને જો સદગુરુ નિસાય ચાલે તો અવશ્ય એને મોક્ષ મળે. કેમ કે અનંતકાળથી આ જ માર્ગ છે. અનંતકાળની અંદર અનંત જીવો પોતે યોગ્યતા પામી અને સદગુરુ નિસરાએ જ મોક્ષ માર્ગ પામ્યા છે, બીજી કોઈ રીતે પામ્યા નથી, ભવિષ્યમાં પણ કોઈ પણ રીતે પામી શકશે પણ નહીં. આ મુખ્ય વાત છે. જે મોક્ષ માર્ગને પામ્યા છે એવા સદગુરુ ની નિસરા વિના, તેની આજ્ઞા વિના કદી મોક્ષ માર્ગ પામે નહીં, અને જેને મોક્ષ માર્ગ પામવો હોય તે સમગ્ર પ્રકારના કદાગ્રહ મૂકી અને અંતરથી તીવ્ર ધગસથી અને નિર્ણય કરવો જ પડશે કે મારા આ જન્મમાં તો મારે બીજું કંઈ કરવું જ નથી, એક જ કામ કરવું છે કે મને સાચો કેમ મોક્ષ માર્ગ મળે. એવી અંતરથી જેને તમન્ના છે, એવી અંતરથી જેને ધબધકતી તમન્ના છે, એવો જે સાધક છે તે સદગુરુનો યોગ શોધે, અને એવા સાધકને જો સદગુરુનો યોગ મળે તો એ જરૂર મોક્ષ માર્ગ પામે. એટલા માટે અહીં કહ્યું છે, મત દર્શનાગ્રત જી વર્તે સદગુરુ લક્ષ. સોળમી ગાથામાં કહું તો મત દર્શનાગ્રત વર્ત સંકિત તેને બાંખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. તો એવા જીવને જરૂર સંકિત થાય, પણ એને મત આદિનો આગ્રહ છોડવો પડશે. અને જે છોડશે, અને જેને જેને છોડ્યો છે એવા અનંત જીવો મોક્ષ માર્ગને પામ્યા છે, અને હજુ પણ ભવિષ્યની અંદર જેવો સદગુરુનો આશ્રય લેશે તે જરૂર મોક્ષ માર્ગ પામશે. જે પાત્ર જીવો છે તેને છૂટવાની અંદરથી સાચી તમન્ના છે, ધગધગતી તમન્ના છે, જેને માત્ર મોક્ષ સિવાય બીજું કંઈ જોઈતું નથી, એવો પાત્ર જીવ જો સદગુરુ નિસરા પામે તો જરૂર મોક્ષ માર્ગ પામે. ભૂતકાળમાં અનંત જીવો મોક્ષ માર્ગ આ પ્રમાણે જ પામ્યા છે, વર્તમાનમાં પણ એ પ્રમાણે જ પામે છે, અને ભવિષ્યમાં પણ આ રીતે જ પામશે એમ આ પંદરમી ગાથામાં શ્રીમદજીએ કહ્યું છે.